એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે પોતે ઇતિહાસ હોવાનો દાવો કર્યો, પણ કદાચ યુનો એનાથી વધુ તો તેણે પોતે જ ઇતિહાસ બનાવ્યો.
હા, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. આપણે વાત કરી રહ્યા છીએ જોફ્રી ઓફ મોનમાઉથના લગભગ 900 વર્ષ જૂના પુસ્તક હિસ્ટોરિયા રેગેમ બ્રિટાનિયા, એટલે કે બ્રિટનના રાજાઓનો ઇતિહાસ વિશે. અને ખરું કહું તો ભલે આજે ઇતિહાસકારો એને તથ્યોની દ્રષ્ટિએ મતલબ સચોટ ન ગણે, પણ એની અસર પશ્ચિમી સાહિત્ય અને સંસ્કૃતિ પર જબરદસ્ત રહી છે.
એટલે કે પુસ્તકની સત્યતા કરતાં એની અસર વધારે મહત્વની છે, એવું શા માટે?
કારણ કે જો આ પુસ્તકે બ્રિટિશ ઓળખને બાળવામાં અને ખાસ કરીને કિંગ આર્થર અને પેલો જાદુગર મર્લિન એવા અમર પાત્રોની દંતકથાઓને દુનિયાભરમાં ફેલાવવામાં પાયાનો ભાગ ભજવ્યો, તે આપણને સમજાવે છે કે રાષ્ટ્રો પોતાની ભવ્ય ગાથાઓ કેવી રીતે રચે છે, પોતાનો ગૌરવશાળી ભૂતકાળ કેવી રીતે શોધે છે અથવા ઘડે છે. જોફ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય તો શું હતો કે 12મી સદીના બ્રિટનને, ખાસ કરીને એના નોર્મન શાસકોને, એક પ્રાચીન અને ગૌરવશાળી વારસો આપવો જે એમને રોમ જેવા મહાન સામ્રાજ્યની બરાબરીમાં મૂકી શકે.
આ ખરેખર રસપ્રદ મુદ્દો છે, ઇતિહાસનો ઉપયોગ ઓળખ ઘડવા માટે. તો પછી આ બધું કરનાર લેખક જોફ્રી ઓફ મોનમાઉથ એ કોણ હતા? એમના વિશે કંઈ ખાસ જાણવા જેવી છે?
જોફ્રી ઓફ મોનમાઉથ, જેમનો જીવનકાળ આશરે 1095થી 1155 માનવામાં આવે છે, એ સમયના પ્રમાણમાં ઘણા ભણેલા વ્યક્તિ હતા. એ વેલ્શ પાદરી હતા, ઓક્સફર્ડ સાથે જોડાયેલા વિદ્વાન હતા અને સંભવતઃ વેલ્શ અથવા બ્રેટોન મૂળના હતા. બ્રેટોન એટલે ફ્રાન્સનો એક સેલ્ટિક પ્રદેશ.
અચ્છા, એમની આ પૃષ્ઠભૂમિનું શું મહત્વ છે?
એમની વેલ્શ કે બ્રેટોન પૃષ્ઠભૂમિ ખરેખર બહુ મહત્વની છે, કારણ કે એના લીધે તેઓ સેલ્ટિક લોકોની જે મૌખિક પરંપરાઓ હતી, લોકકથાઓ, દંતકથાઓ, એનાથી ઊંડાણપૂર્વક પરિચિત હતા. તે સમયે બ્રિટનમાં કેવું હતું કે મૂળ સેલ્ટિક બ્રિટનો, પછી આવેલા એંગ્લો સેક્સન અને નવા શાસક બનેલા નોર્મન લોકો, એમને વચ્ચે સત્તા અને સંસ્કૃતિનો સંઘર્ષ ચાલતો હતો. જોફ્રીએ શું કર્યું કે આ સેલ્ટિક વાર્તાઓને લેટિન ભાષામાં ઉતારી અને એને ભણેલા ઉચ્ચ વર્ગના નોર્મન અને યુરોપિયન શ્રોતાઓ સુધી પહોંચાડી.
એટલે તેઓ માત્ર વિદ્વાન નહોતા, પણ એક પ્રકારના એમ કહી શકાય કે સાંસ્કૃતિક સેતુ જેવા હતા. શું એમને આજના અર્થમાં ઇતિહાસકાર ગણી શકાય?
ના, આજના માપદંડો પ્રમાણે તો નહીં જ. એ એક અદ્ભુત વાર્તાકાર હતા, એક કુશળ સંયોજક હતા એમ કહી શકાય. એમની ખરી પ્રતિભા તો શું હતી? જુદા જુદા સ્ત્રોતો, જેમ કે વેલ્શ રાજાઓની વંશાવળીઓ, ગિલ્ડાસ અને બીડ જેવા જૂના લેખકો જેમણે બ્રિટનના શરૂઆતના ખ્રિસ્તી ઇતિહાસ પર લખ્યું હતું, પછી બ્રિટોન લોકકથાઓ, બાઇબલની કથાઓ, વર્જિલનું એનેડ જેવું રોમન મહાકાવ્ય, અને હા, પોતાની કલ્પનાશક્તિ, આ બધાને ભેળવી એક સળંગ અને રોમાંચક કથા બનાવી દીધી.
અને એમણે એવો દાવો પણ કર્યો હતો ને કે આ બધું એમનું પોતાનું નથી, પણ કોઈ પ્રાચીન પુસ્તકનો અનુવાદ છે. એ વાત કેટલી સાચી?
હા, બરાબર. એમણે પુસ્તકની શરૂઆતમાં જ લખ્યું કે આ લખાણ બ્રિટિશ ભાષાના એક ખૂબ જ પ્રાચીન પુસ્તકનો લેટિન અનુવાદ છે, જે એમને વોલ્ટર નામના ઓક્સફર્ડના એક અધિકારીએ આપ્યું હતું. જો કે મોટાભાગના આધુનિક વિદ્વાનો એવું માને છે કે આવું કોઈ પુસ્તક કદાચ ક્યારેય હતું જ નહીં, અને આ દાવો એ જોફ્રીની પોતાની વિશ્વસનીયતા વધારવા અને એમના આ મહાકાવ્ય જેવા પણ મોટાભાગે કાલ્પનિક કાર્યને ઇતિહાસ તરીકે સ્વીકાર્ય બનાવવાની એક ચતુર સાહિત્યકે યુક્તિ હતી.
અચ્છા, એક એવી યુક્તિ જે કદાચ આજે પણ ક્યાંક વપરાતી હશે.
કદાચ.
બરાબર, તો ચાલો હવે આ ઇતિહાસ બનાવનાર પુસ્તકના મુખ્ય વિષય વસ્તુ પર આવીએ. એનો મુખ્ય સંદેશ શું છે, તે શું કહેવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય, જેમ મેં પહેલા કહ્યું, બ્રિટન માટે એક ગૌરવશાળી, અખંડ અને પ્રાચીન રાષ્ટ્રીય ઇતિહાસ રચવાનો હતો. એનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે બ્રિટિશ લોકો, એટલે કે વેલ્શ, કોર્નિશ અને બ્રેટોન લોકોના પૂર્વજો, જેમને જોફ્રી બ્રિટન્સ કહે છે, એ ટ્રોયના યુદ્ધના નાયકોના વંશજ છે, ખાસ કરીને ટ્રોજન હીરો એનિસના પૌત્ર બ્રુટસના વંશજ.
ટ્રોય સાથે જોડાણ એ શા માટે આટલું મહત્વનું હતું એ સમય?
કારણ કે રોમનો પણ પોતાને ટ્રોજન વંશજ માનતા હતા એનિસ દ્વારા. એટલે આ જોડાણ સ્થાપીને જોફ્રી બ્રિટનને રોમની સમકક્ષ સભ્યતા અને પ્રાચીનતામાં એની બરાબર અથવા તો હરીફ તરીકે રજૂ કરી રહ્યા હતા. તે સમયના જે નોમન શાસકો હતા, જેઓ પોતે નવી જીતેલી ભૂમિ પર પોતાની સત્તા જમાવી રહ્યા હતા, એમના માટે આવો ભવ્ય અને પ્રાચીન વારસો ખૂબ જ આકર્ષક હતો. એ એક રીતે એંગ્લો સેક્સન આક્રમણ પહેલાના બ્રિટનના ઇતિહાસની જે ખાલીપો હતી એને ભરી દેતો હતો.
એટલે આ પુસ્તક એક રીતે રાષ્ટ્ર નિર્માણનું સાધન હતું એમ કહી શકાય? એનો સમયગાળો કેટલો લાંબો છે અને મુખ્ય કથાઓ કઈ છે?
એ લગભગ 2000 વર્ષનો બહુ વિશાળ સમયગાળો આવરી લે છે. આશરે 1100 ઈસવીસન પૂર્વે ટ્રોયના પતન પછી બ્રુટસના આગમનથી શરૂ કરીને 7મી સદી ઈસમાં છેલ્લા બ્રિટિશ રાજાના પલાયન સુધી. તે એક કાલ્પનિક ઐતિહાસિક વૃત્તાંત છે જેમાં સત્ય, અર્ધસત્ય અને સંપૂર્ણ કલ્પનાનું મિશ્રણ છે.
શરૂઆત કેવી રીતે થાય છે? પેલી બ્રુટસની વાર્તા શું છે?
પુસ્તકની શરૂઆત ભાગ 1-2 ટ્રોયના પતન પછી બ્રુટસ અને એના સાથીઓના દેશ નિકાલથી થાય છે. એ લોકો ગ્રીસમાં ગુલામીમાંથી મુક્ત થાય છે, પછી દેવી ડાયનાના સ્વપ્નમાં માર્ગદર્શન મળે છે અને તેઓ એક ટાપુ પર પહોંચે છે જેનું નામ આલ્બિયન હોય છે. ત્યાં ગોગમાગોગ જેવા કદાવર દૈત્યો વસતા હોય છે.
દૈત્યો?
હા, દૈત્યો, જેમને બ્રુટસ અને તેના યોદ્ધાઓ હરાવે છે. પછી બ્રુટસ આ ટાપુનું નામ પોતાના નામ પરથી બ્રિટન રાખે છે અને થેમ્સ નદીના કિનારે ન્યૂ ટ્રોય નામનું શહેર વસાવે છે, જે પાછળથી લંડન બન્યું. આ ભાગથી બ્રિટનને એક શાસ્ત્રીય વીરતાપૂર્ણ પાયો મળે છે.
દૈત્યો સામે યુદ્ધ અને નવું શહેર વસાવવું, ખરેખર મહાકાવ્ય જેવી શરૂઆત. પછી શું આવે છે? રાજાઓની લાંબી યાદી હશે ખરું ને?
હા, બરાબર. પુસ્તકના પછીના ભાગોમાં ભાગ 3થી શરૂ કરીને લગભગ 76 જેટલા પૂર્વ રોમન બ્રિટિશ રાજાઓની વંશાવળી અને એમના કાર્યોનું વર્ણન આવે છે. આમાં કેટલાક જાણીતા પાત્રો પણ છે, જેમ કે કિંગ લિયર ભાગ 2, પેલી એની 3 પુત્રીઓ અને વારસાઈની કરુણ વાર્તા.
હા, શેક્સપિયર વાળી.
હા, એ જ, જે શાસનની નબળાઈઓ, ખુશામતખોરીના જોખમો અને સાચી વફાદારી વિશે બોધ આપે છે. શેક્સપિયરે આ વાર્તાને પછીથી અમર બનાવી.
અને તમે પેલા ભાઈઓનો ઉલ્લેખ કર્યો હતો જેમણે રોમ પર ચડાઈ કરી, એ કોણ હતા?
હા, એ હતા બેલેનસ અને બ્રેનિયસ. ભાગ 3, જોફ્રે વર્ણવે છે કે કેવી રીતે આ બે ભાઈઓ પહેલા ઝઘડ્યા, પછી સંધિ કરી અને ભેગા મળીને ગોલ એટલે કે ફ્રાન્સ અને પછી ઇટાલી પર આક્રમણ કરી રોમ શહેરને લૂંટી લીધું.
ખરેખર બ્રિટિશ રાજાઓએ રોમ લૂંટ્યું?
ઐતિહાસિક રીતે આ બ્રિટિશ રાજાઓ દ્વારા નહોતું થયું, પણ આ વર્ણન દ્વારા જોફ્રે બ્રિટિશ ગૌરવ અને સૈન્ય શક્તિને અત્યંત ઊંચાઈ પર લઈ જાય છે. સંદેશ સ્પષ્ટ હતો, બ્રિટન એટલું શક્તિશાળી હતું કે રોમને પણ હંફાવી શકે.
તો પછી રોમન યુગનું ચિત્રણ કેવી રીતે કરાયું છે? શું જોફ્રી સ્વીકારે છે કે બ્રિટન પર રોમનોએ શાસન કર્યું હતું? ભાગ 4-5.
હા, તે રોમન આક્રમણ અને શાસનને સ્વીકારે છે, પણ એને બ્રિટનની સંપૂર્ણ હાર તરીકે નથી દર્શાવતો. જુલિયસ સીઝરના આક્રમણનું વર્ણન છે, પણ એમાં બ્રિટિશ રાજા કાસિવેલિયન્સ સીઝરને શરૂઆતમાં જ જબરજસ્ત ટક્કર આપે છે અને પાછો ધકેલે છે એવું બતાવાયું છે. રોમન શાસન દરમિયાન પણ બ્રિટિશ રાજાઓ અને યોદ્ધાઓનું ગૌરવ જળવાઈ રહે છે. જોફ્રીનો મુખ્ય હેતુ બ્રિટિશ ગૌરવ જાળવી રાખવાનો છે, પછી ભલે તે રોમન પ્રભાવ હેઠળ હોય.
જાણે બે મહાસત્તાઓ વચ્ચેનો સંબંધ હોય, નહીં કે શાસક અને ગુલામનો.
બરાબર એ જ.
રોમનો પછીના સમયગાળા વિશે શું? આર્થર પહેલાનો સમય, અહીંથી વાર્તા કેવો વળાંક લે છે? ભાગ 6-8.
રોમનો 5મી સદીની શરૂઆતમાં બ્રિટન છોડી દે છે અને પછી બ્રિટન રાજકીય રીતે અસ્થિર અને નબળું પડે છે. ઉત્તરથી પિક્ટ્સ અને પૂર્વથી સેક્સન લોકોના હુમલા વધે છે, આંતરિક સંઘર્ષ પણ વધે છે. આ ગડબડમેરા સમયમાં રાજા વોટિગોન સત્તા પર આવે છે.
વોટિગન?
હા, પણ તે નબળો અને દગાબાજ શાસક સાબિત થાય છે. તે શું કરે છે કે સેક્સન ભાડૂતી સૈનિકોને પિક્ટ્સ સામે લડવા માટે બોલાવવાની ઘાતક ભૂલ કરે છે અને આ સેક્સનો પછી બળવો કરે છે અને બ્રિટેન પર કબજો જમાવવાનું શરૂ કરે છે.
એટલે વોર્ટિગરને એક નકારાત્મક પાત્ર છે જે પતન નોતરે છે એમ.
બિલકુલ, તે નબળા નેતૃત્વ અને ખોટા નિર્ણયોનું પ્રતીક છે. પણ આ જ અંધકારમય સમયમાં બે મહત્વપૂર્ણ પાત્રો ઉભરી આવે છે. એક એમ્બ્રોઝિયસ ઓરેલિયાનસ, જે રોમન બ્રિટિશ વારસો ધરાવતો ઉમદા નેતા છે અને સેક્સનો સામે સફળતાપૂર્વક લડે છે, અને બીજો અલબત્તા જાદુગર મર્લિન.
મર્લિન, અચ્છા, એની શું ભૂમિકા છે?
મર્લિન, જેનું મૂળ નામ એમ તો એમ્બ્રોઝિયસ હતું, પણ જોફ્રી એને વોર્ટિગરના જાદુગરથી અલગ પાડવા મર્લિન કહે છે. અહીં એક યુવાન પિતા વગર જન્મેલા બાળક તરીકે રજૂ થાય છે, જેની પાસે ભવિષ્ય જોવાની અદ્ભુત શક્તિ છે. વોર્ટિગરના સલાહકારો તો એને મારી નાખવાની સલાહ આપે છે, પણ મર્લિન પોતાની બુદ્ધિ અને ભવિષ્યવાણીથી બચી જાય છે.
એની પેલી ડ્રેગનવાળી ભવિષ્યવાણી?
હા, એ જ. એની પ્રખ્યાત ભવિષ્યવાણી લાલ અને સફેદ ડ્રેગન વિશે છે, જે જમીનની નીચે લડી રહ્યા છે. લાલ ડ્રેગન બ્રિટનોનું અને સફેદ ડ્રેગન સેક્સનોનું પ્રતીક છે. મર્લિન ભવિષ્યવાણી કરે છે કે લાલ ડ્રેગન શરૂઆતમાં પીછેહટ કરશે, પણ અંતે વિજયી થશે. આ ભવિષ્યવાણી બ્રિટનો માટે આશાનું કિરણ બને છે. મર્લિન પછીથી આર્થરના પિતા ઉથર પેનડ્રેગનના સલાહકાર બને છે અને આર્થરના જાદુઈ ગર્ભધારણમાં પણ મદદ કરે છે.
વાહ! અને પછી આવે છે પુસ્તકનો સૌથી પ્રખ્યાત અને વિસ્તૃત ભાગ, કિંગ આર્થરનો યુગ. જોફ્રી એને કેવી રીતે રજૂ કરે છે? ભાગ 9-10.
જોફ્રીનો આર્થર એ કોઈ સ્થાનિક સેલ્ટિક યોદ્ધા માત્ર નથી, પણ એક ભવ્ય યુરોપિયન સમ્રાટ છે. પુસ્તકનો લગભગ ત્રીજો ભાગ એને સમર્પિત છે. તે યુવાન વયે રાજા બને છે. મર્લિનના માર્ગદર્શન હેઠળ સેક્સનોને નિર્ણાયક રીતે હરાવે છે, બેડનહિલનું યુદ્ધ અને બ્રિટનને એક કરે છે. પણ એ ત્યાં અટકતો નથી. તે આયર્લેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, ડેનમાર્ક અને ગોલ, એટલે કે ફ્રાન્સ પર વિજય મેળવે છે.
આટલા બધા દેશો પર?
હા, એનું દરબાર કેર્લિયોન ખાતે ભરાય છે, જે વૈભવ, શૌર્ય, ન્યાય અને સંસ્કારિતાનું કેન્દ્ર બને છે, જ્યાં યુરોપભરના શ્રેષ્ઠ યોદ્ધાઓ અને રાજાઓ આવે છે.
એટલે આર્થરનું શાસન એ બ્રિટનનો સુવર્ણ યુગ છે એમ?
ચોક્કસ. તે બ્રિટિશ શક્તિ, ન્યાય અને આદર્શ રાજાશાહીની પરાકાષ્ઠા છે. જોફ્રી એને એટલો મહાન બતાવે છે કે તે રોમન સમ્રાટને પણ પડકાર ફેંકે છે અને યુરોપમાં રોમન સેનાને હરાવવા નીકળે છે. આ ચિત્રણનો હેતુ સ્પષ્ટ હતો. બ્રિટન ભૂતકાળમાં કેવું મહાન હતું અને ભવિષ્યમાં કેવું બની શકે છે તે દર્શાવવું. આ તે સમયના શ્રોતાઓ માટે ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત હતો.
પણ મહાકાવ્યમાં ઘણીવાર ભવ્યતા પછી પતન પણ આવે છે. આ સુવર્ણ યુગનો અંત કેવી રીતે આવે છે?
ભાગ 11-12.
અંત વિશ્વાસઘાત અને આંતરિક સંઘર્ષથી આવે છે. જ્યારે આર્થર યુરોપમાં રોમનો સામે લડી રહ્યો હોય છે ત્યારે એનો ભત્રીજો, કેટલીક વાર્તાઓમાં પુત્ર પણ કહેવાય છે, મોડરેડ, જેને તેણે બ્રિટનનો કારભાર સોંપ્યો હોય છે, તે બળવો કરે છે. તે પોતે રાજા બની જાય છે અને રાણી ગ્વિનિવેર સાથે લગ્ન કરી લે છે અથવા કરવાનો પ્રયાસ કરે છે. એટલે ફરીથી એ જ વાત, આંતરિક ભાગલા જ પતન નોતરે છે.
હા, એ જ સંદેશ છે. આર્થરને તાત્કાલિક બ્રિટન પાછા ફરવું પડે છે. કેમલાન નદીના કિનારે ભયાનક યુદ્ધ થાય છે. એમાં બ્રિટનના મોટાભાગના શ્રેષ્ઠ યોદ્ધાઓ માર્યા જાય છે. આર્થર મોડરેડને મારી નાખે છે, પરંતુ પોતે પણ ઘાતક રીતે ઘાયલ થાય છે. અહીં જોફ્રી એક મહત્વની વાત ઉમેરે છે. આર્થર મૃત્યુ નથી પામતો, પણ તેને તેના ઘા રૂજવા માટે રહસ્યમય ટાપુ એવલોન લઈ જવામાં આવે છે.
એવલોન લઈ જવાની વાતનું શું મહત્વ છે? કેમ એવું લખ્યું હશે?
તે આર્થરના પાછા ફરવાની દંતકથાનો દરવાજો ખુલ્લો રાખે છે. તે સૂચવે છે કે બ્રિટનનો મહાન રાજા કાયમ માટે ગયો નથી, અને જ્યારે બ્રિટનને તેની જરૂર પડશે ત્યારે તે પાછો આવશે. આ આશાનો સંદેશ સેલ્ટિક લોકો માટે સદીઓ સુધી ખૂબ મહત્વનો રહ્યો.
પછી શું થાય છે?
આર્થરના ગયા પછી બ્રિટનમાં ફરી અંધાધૂંધી ફેલાય છે, આંતરવિગ્રહ થાય છે, અને સેક્સનો ધીમે ધીમે લગભગ સમગ્ર ઇંગ્લેન્ડ પર કબજો જમાવી લે છે. બ્રિટનોને પશ્ચિમ તરફ વેલ્સ, કોર્નવોલ ધકેલી દે છે. પુસ્તકનો અંત છેલ્લા બ્રિટિશ રાજા કેડવાલેડરના રોમ ભાગી જવા સાથે થાય છે, પણ ફરી એક ભવિષ્યવાણી સાથે કે યોગ્ય સમયે બ્રિટનો પાછા આવશે અને ફરીથી શાસન કરશે.
ખરેખર આ આખી કથા ઇતિહાસ ઓછી અને મહાકાવ્ય વધુ લાગે છે. આ વિગતવાર ચર્ચા પરથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકીએ? મને પહેલો વિચાર તો એ આવે છે કે આ પુસ્તક દ્વારા પ્રાચીન બ્રિટિશ સભ્યતાને સ્થાપિત કરવાનો પ્રયાસ થયો.
ચોક્કસ, એ પહેલો મુદ્દો છે. પેલું ટ્રોજન જોડાણ, ભવ્ય રાજાઓની લાંબી યાદી, રોમ સાથે ટક્કર લેવાની વાતો, આ બધું એ સાબિત કરવા માટે હતું કે બ્રિટન કોઈ અસભ્ય પ્રદેશ નહોતો, પણ રોમ જેટલી જ પ્રાચીન, ગૌરવશાળી અને સભ્ય સંસ્કૃતિ ધરાવતો હતો. રાષ્ટ્રીય ઓળખ અને ગૌરવ કેવી રીતે ઇતિહાસ, ભલે તે કાલ્પનિક કે અર્ધકાલ્પનિક હોય, એના દ્વારા ઘડવામાં આવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગર્ભિત છે એક મધ્યયુગીન ખ્યાલ કે જેમાં નસીબ વ્યક્તિને ટોચ પર લઈ જાય છે અને પછી નીચે પાડે છે. રાજ્યો અને રાજાઓનો ઉદય અને પતન સતત ચાલ્યા કરે છે. જોફ્રી સ્પષ્ટપણે દર્શાવે છે કે સારા, ન્યાયી, શક્તિશાળી શાસકો જેમ કે બ્રુટસ, આર્થર, એ દેશને ઉન્નતિ તરફ લઈ જાય છે, જ્યારે નબળા, મૂર્ખ કે દગાબાજ શાસકો જેમ કે લિયર, વોર્ટિગર્ન, મોડરેટ, એ પતન નોતરે છે.
એટલે શાસન અને નૈતિકતાનો સંબંધ.
હા, આ શાસન વ્યવસ્થા અને નૈતિકતા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે, જે તે સમયના શાસકો માટે એક બોધપાઠ પણ હતો.
અને ત્રીજો મહત્વનો સંદેશ એકતાનું મહત્વ. ભાગલા પડે તો વિનાશ નોતરે, આ તો વારંવાર આવે છે.
આ સંદેશ તો આખા પુસ્તકમાં પડઘાય છે. જ્યારે બ્રિટનો એક થઈને લડે છે આર્થરના નેતૃત્વમાં, ત્યારે તેઓ અજેય લાગે છે, પણ જ્યારે પણ એમની વચ્ચે ભાગલા પડે છે, ઈર્ષા કે વિશ્વાસઘાત થાય છે, લિયરની પુત્રીઓ, આર્થર પછીના રાજાઓ, મોડરેટનો બળવો, ત્યારે એમની હાર થાય છે.
આ સંદેશ તો આજે પણ એટલો જ પ્રસ્તુત છે, નહીં? પછી તે કુટુંબ હોય, સમાજ હોય કે રાષ્ટ્ર.
બિલકુલ.
ચોથો મુદ્દો જે મને દેખાયો તે ભવિષ્યવાણી અને નિયતિનો છે, ખાસ કરીને મર્લિન દ્વારા. એનું શું મહત્વ?
હા, મર્લિનની ભવિષ્યવાણીઓ સૂચવે છે કે ઇતિહાસ માત્ર માનવીય કાર્યોનું પરિણામ નથી, પણ એમાં ક્યાંક દૈવી યોજના કે નિયતિનો પણ હાથ છે. ભલે બ્રિટનો હારે, પીછેહટ કરે, પણ એમના અંતિમ પુનરુત્થાનની આશા, પેલી લાલ ડ્રેગનની જીત, આર્થરનું પાછા ફરવું, કેડવાલેડરની ભવિષ્યવાણી, એ હંમેશા જીવંત રહે છે. આ મુશ્કેલ સમયમાં પણ ટકી રહેવાની અને આશા ન છોડવાની પ્રેરણા આપે છે.
અને અંતે પાંચમો અને કદાચ સૌથી પ્રભાવશાળી સંદેશ તો કિંગ આર્થર પોતે છે, ખરું ને?
બિલકુલ. આર્થર બ્રિટિશ શક્તિ, ન્યાય, સંસ્કૃતિ અને એકતાનો સર્વોચ્ચ પ્રતીક છે. એનો સુવર્ણ યુગ એ ગુમાવેલા ગૌરવ અને ભવિષ્યની સંભાવનાઓનું પ્રતીક છે. તે એક આદર્શ રાજા અને આદર્શ રાજ્યનું ચિત્ર રજૂ કરે છે. જોફ્રીએ આર્થરને જે સ્વરૂપ આપ્યું, તેણે એને બ્રિટિશ અને પછી તો વિશ્વ સંસ્કૃતિનો અમર હીરો બનાવી દીધો.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આજે પણ આપણને વિચારતા કરી દે. કેટલાક નોંધપાત્ર અવતરણો કે વિચારો પર નજર કરીએ, જેમ કે પેલો પ્રાચીન પુસ્તકવાળો દાવો, એ કેટલો ચાલાકી ભર્યો હતો.
હા, એ શરૂઆતનો દાવો. આ પુસ્તક બ્રિટિશ ભાષામાં લખાયેલ ખૂબ જ પ્રાચીન પુસ્તકનો અનુવાદ છે. આ ખરેખર તો એની વિશ્વસનીયતા સ્થાપિત કરવાની અને પોતાના કાર્યને ઇતિહાસ તરીકે રજૂ કરવાની એક માસ્ટરસ્ટ્રોક યુક્તિ હતી. એના વગર કદાચ આ પુસ્તકને આટલી સ્વીકૃતિ ન મળી હોત એમ મને લાગે છે.
સાચી વાત. અને બ્રિટનના ભૌગોલિક સ્થાન અને મહત્વ વિશેનું વર્ણન પણ શરૂઆતમાં ધ્યાન ખેંચે છે.
હા, જેમ કે બ્રિટન કાપુઓમાં શ્રેષ્ઠ પશ્ચિમી સમુદ્રમાં આવેલું છે. આ માત્ર ભૂગોળ નથી, આ બ્રિટનને દુનિયાના નકશા પર, ખાસ કરીને યુરોપના સંદર્ભમાં કેન્દ્રમાં મૂકવાનો પ્રયાસ છે. એને એક મહત્વપૂર્ણ ઇતિહાસ લખવા લાયક ભૂમિ તરીકે રજૂ કરે છે.
પછી આર્થરના શાસનની ભવ્યતા વિશે શું કહેશો? એ લાઇન બહુ પ્રખ્યાત છે ને?
હા, એ વર્ણન ખૂબ જાણીતું છે, જેનો સાર એમ છે કે તે દિવસોમાં બ્રિટન ગૌરવના એવા શિખરે પહોંચ્યું હતું કે તે સંપત્તિ, વૈભવ અને તેના નિવાસીઓના વિનમ્ર વર્તનમાં અન્ય તમામ રાજ્યો કરતાં ચડિયાતું હતું. આ એક આદર્શ રાજ્યનું સ્વપ્ન રજૂ કરે છે, બતાવે છે કે સારા શાસન હેઠળ શું શક્ય બની શકે છે.
અને આર્થરના અંત વિશેની પેલી સૂચક પંક્તિ એવલોનવાળી.
હા, આર્થર પોતે ઘાતક રીતે ઘાયલ થયા અને તેમને એવલોનના ટાપુ પર લઈ જવામાં આવ્યા જેથી તેમના ઘા રૂજાઈ શકે. આ વાક્ય ઇરાદાપૂર્વક અસ્પષ્ટ છે. તે મૃત્યુની ખાતરી નથી આપતું, પણ રૂજ આવવાની વાત કરે છે.
એટલે આશા જીવંત રહે.
બરાબર. આજ તે રાજા જે ભવિષ્યમાં પાછો ફરશે, ધ વન્સ એન્ડ ફ્યુચર કિંગ ની દંતકથાનો પાયો બને છે, જેણે સદીઓ સુધી લોકોને આશા આપી છે.
આ બધી ચર્ચા ખરેખર રસપ્રદ છે, પણ આપણા શ્રોતાઓ વિચારતા હશે કે ભાઈ, આ 900 વર્ષ જૂના મોટાભાગે કાલ્પનિક પુસ્તકમાંથી આજના જીવન માટે શું શીખવાનું મળે?
શું લેવા દેવા? મને લાગે છે કે ઘણું બધું શીખી શકાય છે. પહેલું અને કદાચ સૌથી અગત્યનું, આપણે રાષ્ટ્રીય પૌરાણિક કથાઓની શક્તિને સમજી શકીએ છીએ. દરેક દેશ, દરેક સંસ્કૃતિ, ભારત સહિત પોતાની ઓળખ, ગૌરવ અને એકતા માટે આવી વાર્તાઓનો ઉપયોગ કરે છે.
આપણે આપણી રામાયણ, મહાભારત, શિવાજી મહારાજની ગાથાઓ કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોની વાર્તાઓ જોઈએ.
હા, બરાબર.
તે બધી આપણી સામૂહિક ઓળખ ઘડે છે. જોફ્રીનું પુસ્તક બતાવે છે કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.
એટલે કે વાર્તાઓ તથ્યો કરતાં વધુ શક્તિશાળી હોઈ શકે છે, એમ કહેવું છે? ઘણીવાર એવું બને છે, ખરેખર જોફ્રીની વાર્તા ભલે કાલ્પનિક હોય, પણ સદીઓ સુધી ઇતિહાસ તરીકે સ્વીકારાઈ અને તેણે બ્રિટિશ સંસ્કૃતિ, સાહિત્ય અને રાજકારણ પર ઊંડી અસર પાડી. આજના પોસ્ટ ટ્રુથ યુગમાં, જ્યાં ખોટી માહિતી અને પ્રચાર સરળતાથી ફેલાય છે, ત્યાં એ સમજવું ખૂબ જરૂરી છે કે કઈ વાર્તા કોણ, શા માટે અને કેવી રીતે કહી રહ્યો છે
અને એની લોકો પર શી અસર થઈ રહી છે.
બરાબર. જોફ્રીની સફળતા આપણને વાર્તા કહેવાની તાકાત અને જવાબદારી બંને યાદ અપાવે છે.
બીજો કોઈ મુદ્દો આજના સંદર્ભમાં?
હા, ઇતિહાસ, હિસ્ટ્રી અને વારસો, હેરિટેજ વચ્ચેનો તફાવત સમજવો. જોફ્રીનું પુસ્તક કદાચ સચોટ ઇતિહાસ ન હોય, પણ તે પશ્ચિમી જગતનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. કિંગ આર્થર, મર્લેન, રાઉન્ડ ટેબલ, એક્સકેલિબર, આ બધું જ જોફ્રીના પુસ્તક થકી જ પ્રચલિત થયું.
એટલે આપણે કોઈ વસ્તુને ઐતિહાસિક રીતે ખોટી જાણતા હોવા છતાં એના સાંસ્કૃતિક મહત્વને સ્વીકારી શકીએ.
હા, અને તેની કદર કરી શકીએ છીએ. જેમ આપણે કદાચ દંતકથાઓને અક્ષરશઃ સત્ય ન માનીએ, પણ તેમાંથી મળતા બોધ અને પ્રેરણાને મહત્વ આપીએ છીએ ને?
સાચી વાત.
અને છેલ્લે, કદાચ દંતકથાઓ કેવી રીતે બને છે અને વિકસે છે તે પણ શીખવા મળે છે ને?
બિલકુલ. જોફ્રીએ પોતાના સમયમાં પ્રચલિત અસ્પષ્ટ સંકેતો, મૌખિક વાર્તાઓ અને લોકકથાઓના તાણાવાણાને લઈને તેને એક ભવ્ય, સુસંગત અને રોમાંચક કથામાં રૂપાંતરિત કરી દીધી. તે બતાવે છે કે મહાન દંતકથાઓ કોઈ એક વ્યક્તિની ક્ષણિક કલ્પના નથી હોતી, પણ તે સમય જતાં ઘણા સ્ત્રોતોમાંથી ઘડાતી અને વિકસતી રહે છે.
અને આર્થર અને મર્લિનની વાર્તાઓ આજે પણ નવા રૂપોમાં કહેવાતી રહે છે, ફિલ્મો, પુસ્તકો.
હા, એ જ એમની જીવંતતાનો પુરાવો છે.
આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં જે વિચાર સૌથી વધુ ઘૂમરાય છે તે એ છે કે કેવી રીતે એક વ્યક્તિની કલમ, તેની કલ્પના અને વાર્તા કહેવાની શક્તિ આખા રાષ્ટ્રની અને કદાચ વિશ્વની સંસ્કૃતિ પર સદીઓ સુધી આટલી ઊંડી અને અમિટ છાપ છોડી શકે છે. જોફ્રીનો ઈરાદો ભલે ગમે તે હોય, તેનું પરિણામ ખરેખર અસાધારણ રહ્યું. અને મારા માટે આ પુસ્તક અને આપણી આ ચર્ચા એ યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર શું થયું તેનો અહેવાલ નથી, પણ તે કોણ લખી રહ્યું છે, શા માટે લખી રહ્યું છે અને કોના માટે લખી રહ્યું છે તેના પર પણ આધાર રાખે છે. ઇતિહાસ હંમેશા એક અર્થઘટન હોય છે, એક વાર્તા હોય છે. જોફ્રીએ ભલે ઐતિહાસિક તથ્યો સાથે છૂટછાટ લીધી હોય, પણ તેણે જે વાર્તા ઘડી, તેણે પશ્ચિમી કલ્પનાને જે ઉડાન આપી, ખાસ કરીને આર્થરિયન દંતકથાઓને જે સ્વરૂપ અને જીવન આપ્યું, તે ખરેખર અદ્વિતીય છે અને તેની અસર આજે પણ જીવંત છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.